સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 57, પ્રસારણ તારીખ 21-2-2008. ઠંડી ઘટતા જ શિયાળુ પાકોની કાપણી અને ઉનાળુ મગફળી બાજરી કે જુવારની વાવણીની તૈયારીમાં લાગી ગયેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને અમારા બંનેના ફરી એકવાર નમસ્કાર.
ઉમા, દાનસંગભાઈ કહેતા હતા એમ 15મી તારીખ જતા ઠંડી ગઈ છે, એટલે હવે ઉનાળુ પાકોમાં પહેલા મગફળી ને પછી જુવાર બાજરી વાવવાનો સમય લગભગ થઈ ગયો.
પણ એમાં શરૂઆતની જે કાળજી લેવી જોઈએ એ તો લેવાની છે.
શંકરભાઈ ઘરમાં છો?
અરે આવો આવો કાંધી આવો.
અરે કાંધીભાઈ આવો.
એલા ભાઈ, આજે છે ગુરુવાર એટલે અમે તો અચૂક ખેડૂત મિત્રો સાથે વાતો કરવા બેઠા જોઈએ. ગેરહાજર રહેવાનો સવાલ જ નથી ને ભલામણસ.
પણ તમે આમ અચાનક?
ચમ, અમારા ઉનાળામાં મગફળી ને બાજરી નહીં વાપાના.
વાપવાના ક્યાં ના પડે?
ડોશીમાં તો 4-5 દોડોથી પાછળ પડે તો
શું કે
મને કહે કે લે કોંજી પછી મોડો પડે.
આ
કરતો જલ્દી જઈને પૂછી આય કે અમે શી કાળજી લેવી જોઈએ, નહીતર પાક હારો નહીં ઉતરે અને મોટું નુકસાન જશે.
કાનજીભાઈ, ખેતીમાં સમય તો અગત્યનો છે જ.
બિલકુલ બરાબર.
પણ સાથે બિયારણ અને ખાતરની કાળજી પણ એટલી જ અગત્યની છે.
હવે ખાતરમાં બીજું શું ધ્યાન રાખવાનું હોય?
કેમ,
મેં તો 1 એકરે 25 કિલો NPK આલી દીધું છે અને પેલા દૂરના ખેતરોમાં એ ના મળ્યું એટલે DAP આલ્યું છે.
એમ તો મગફળી માટે GSFC એ ખાસ જાતનું ખાતર એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ પણ તૈયાર કર્યું છે. કાનજી, શું નામ એનું? એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ. એમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસની સાથે 13.5% વધારાનો સલ્ફર પણ અગાઉથી મળી જાય છે. કે
એ હારું લો, પહેલેથી છોડ જોરમાં રે અને દોણા બેહા તાણે ઈમો તેલની ટકાવારી વધારે જ હોય.
હા કાનજીભાઈ, એ જ રીતે બાજરીમાં પણ 1 એકરે 50 કિલો નાઇટ્રોજન, 25 કિલો
ફોસ્ફરસ
અને 25 કિલો પોટાશ મળે એમ NPK ખાતર આપી જ દેવાનું. એટલે બાજરીના દાણા પણ ભરાવદાર, સ્વાદિષ્ટ અને રંગદાર જ પાકે.
હા, પણ સૌથી મોટી ચિંતા પોણીની હોય છે.
ખરી વાત છે, ઉનાળો છે.
કોઈ કઈ ના કે પાક પાકશે તો સુધી પોણી રહેશે કે જતું રહેશે, અને જાય ને એટલે રોમ તારી માયા, બધી મહેનત જાય કુવામાં.
કાનજી, એટલે તો ઉનાળો પાકમાં મોટા ભાગના ખેડૂતો, મોટા ભાગના હો, આ ઉત્તર ગુજરાતમાં પણ હવે ટપક સિંચાઈ કે ફુવારા પિયત પદ્ધતિનો જ ઉપયોગ કરતા થઈ ગયા છે.
જયારે પાણીની કરકસર કરવી હોય ને ત્યારે આ પદ્ધતિથી જ પિયત કરાય. ગાંધીભાઈ, એનાથી 30-35% પાણીની બચત તો થાય છે, સામે ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે.
ઉમામુન, ઉનાળુ બાજરીમાં જાત કઈ પસંદ કરવી એ તો તમે કહ્યું જ નહીં.
કારણ કે એનો જવાબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ સોનપરીના પરમાર ધીરુભાઈ નાનજીભાઈ પણ માંગ્યો છે. એટલે
પણ તમે હવે પૂછી જ લીધું છે એટલે સવાલોના જ જવાબ આપવા કહી દઈએ.
પૂછો સવાલ.
એડો, હવે હાઇબ્રિડ બાજરીની જાતો કહી દો એટલે હું લખી લઉં અને કાલ વાંચી લઈને જાઉં.
ઉનાળુ વાવેતર માટે વવાતી મગફળીની સુધારેલી જાતો છે GG2, GG4 અને TG26.
કઈ કઈ? GG2 કાંજી, GG4 અને TG26. આ મગફળીની 3 જાતો.
એક એકરે 48-50 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે.
અને બાજરીમાં ગુજરાત હાઇબ્રિડ બાજરી 183 બરાબર, એટલે GHB કહેવાનું. એને શું કહેવાનું ટૂંકમાં નામ? GHB. ગુજરાત હાઇબ્રિડ બાજરી GHB 316 અને વધારે પડતી ગરમી તથા સૂકા હવામાનનો ખૂબ સારો સામનો કરી શકે એવી જાત છે GHB 526. લગભગ 2.5-3 મહિનામાં પાકી જતી આ ત્રણેય જાતોમાંથી 526 ઉનાળામાં બહુ સારી નીવડેલી અને વધારે ઉત્પાદન આપતી જાત છે. કંજી, હા, એટલે આ 3માંથી કોઈ પણ જાત મોડામાં મોડી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં વાવી દેવાય.
આ પણ વાવતા પહેલા કઈ પટાલવાનો ખરો?
હા તો, મગફળીમાં ફૂગથી થતો ઉગસુ અને સુકારો ના આવે એટલા માટે મેન્કોઝેબનો પડતો આપવો જોઈએ. પણ પછી પહેલું પિયત આપ્યા બાદ જમીનમાં ભેજ હોય ત્યારે જૈવિક ફૂગનાશક ટ્રાયકોડરમાં પણ ભીની માટીમાં ભેળવીને વેરી જ દેવાની.
અને એ જ રીતે બાજરીના બિયારણને પણ જંતુનાશક દવાનો પટ ભલે ત્યાંથી આપેલો હોય તોય એઝોસ્પાઇરિલમ અને ફોસ્ફેટ કલ્ચરનો હેક્ટર દીઠ 250 ગ્રામના એક એક પેકેટનો પટ આપીને છાંયડે કોરું થવા દીધા પછી જ વાવણી કરવાની.
પણ શંકરભાઈ, આ કોઈએ શાકભાજીનો સવાલ નહીં પૂછ્યો?
ના, એવું બને ખરું. ઉમાએ સવાલ હાથમાં લઈને જ બેઠી છે. બોલો.
એ સવાલ પૂછ્યો છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોગના ચામુંડા શ્રોતા મંડળના બાબુભાઈ પોપટજી ઠાકોરે. એમણે ગવારની કઈ જાત વાવવી એવું પૂછ્યું છે. એમાં પહેલી છે પૂસા સદાબહાર. આ જાતને 55 દિવસે પહેલી વીણી આવે છે.
કઈ? પૂસા સદાબહાર.
પણ શીંગની ગુણવત્તા નબળી હોય છે. હા, જયારે પૂસા નવબહાર છે એ બેક્ટેરિયાથી થતા બ્લાઇટના રોગનો બરાબર સામનો કરે છે અને છોડ ઢળી પડતો નથી.
વળી શીંગો આવે કેટલી? 5-6 ઇંચ જેટલી લાંબી અને તલવાર જેવી. હા,
એવી જ એક જાત છે શરદ બહાર. આ જાતના ગુવારના છોડ પર 12-14 ડાળીઓ ફૂટે છે અને સરેરાશ 130 કરતા વધુ શીંગો આવે છે.
એમ તો P28 એક એક જાતનું તો 1 એકરે લગભગ 60 ક્વિન્ટલ, એટલે કે 5800 થી 6000 કિલોગ્રામ ઉત્પાદન આવે કે. અને એવી જ કચ્છ જિલ્લાના સુખપુર ગામની સ્થાનિક જાતમાંથી તૈયાર કરાયેલી આપણી IC 11388 જાત વહેલી તો પાકે છે જ. એનું ઉત્પાદન તો એકરે 6200 થી 6500, 6500 કિલોગ્રામ જેટલું ઉત્પાદન ઉતરે જ કે.
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.
પછી
તો ખેડૂતને ગવાર મોજ લીલાદાર થઈ જાય.
કાનજીભાઈ, DSC અને સજ્જતા સંઘ તો એમ જ ઈચ્છે છે કે ખેડૂત ભાઈઓ બહેનોને ખેતીમાંથી જ પૂરતી કમાણી થાય અને એમણે બીજા કોઈ પણ વ્યવસાયનો વિચાર સુદ્ધા ના કરવો પડે.
પણ હવે તમે તો સવાલ પૂછનારા બીજા ખેડૂતનો વિચાર કરો.
એ સવાલ હું લઈને બેઠો છું. હા, સવાલ પૂછનારા મિત્ર છે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ રાણના શ્રી કરશનભાઈ રત્નાભાઈ કણજરિયા. હા, એમણે પૂછ્યું છે કે બોરડીમાં મિલીબગ આવી છે, પરિણામે બોર ખરી પડે છે તો શું કરવું?
કરશનભાઈ, આ છે ડોક્ટર પરાશરાજી આપેલો એનો જવાબ.
અત્યારે માર્કેટમાં બોર મળે છે એટલે કે એને જો બોર ચાલુ પણ હશે કદાચ ઉતરવાના એવા સંજોગોમાં આવે, એના માટે આપણે મણકોરડો પછી 1 એકરની અંદર અથવા તો આપણે પાણીનું પ્રમાણ બોર એટલે બાગાયત પાકમાં આપણે પાણીના પ્રમાણ ઉપર કહીએ કે 1 લિટર પાણીમાં 2 ml અને DDVP 1 લિટર પાણીમાં 1 ml 1 મિલિલિટર આ હિસાબથી વ્યવસ્થિત ઝાડની ઊંચાઈ અને સાઇઝ પ્રમાણે અને ઉંમર પ્રમાણે પાણીનું વોલ્યુમ નક્કી કરીને એનો છંટકાવ કરવાથી મિલીબગ સામે રાહત મળશે. અને જો મોનોક્રોટોફોસની જગ્યાએ પ્રોફેનોફોસ અથવા ટ્રાઇઝોફોસ અથવા પછી ક્વિનાલફોસ આ દવાઓ પણ પસંદ કરી શકે છે. આ મિલીબગ કાબુ આવે છે ઉપરાંત એવું લાગે તો ફરીથી પાછો આખરી વર્ષ પછી બીજો એક રાઉન્ડ મારવો પડે કદાચ, કારણ કે આ કીટક એવું છે એમાં સેનિટેશન અને બીજી કાળજીઓ પણ બહુ મોટો ભાગ ભજવે છે. એટલે એમાં ખરી પડેલા કે એવા મિલીબગ વાળી નાના નાના પાંદડા કે એવા બોર ખરી પડ્યા હોય એ બધાને ભેગા કરીને આપણે કોઈ જગ્યાએ જમીનમાં ઊંડા દાટવા પડશે. અને થડની આજુબાજુ પણ તમે દવાને ક્લોરોપાયરીફોસ નાખીને દવાનો થોડું ડ્રેન્ચિંગ કરી શકો જેથી કરીને ઈંડા અને બચ્ચા જે થડમાંથી ઉપર ચડે છે એ ત્યાં નાશ પામે.
વાહ ગુરુજી વાહ, તમે તો જોણે એક કે એક સવાલનો જવાબ મોઢે જ છે.
હાંજીભાઈ, ડોક્ટર તો એમ જ કહે છે કે સાચી જીવાત કે રોગ સામે સાવધાન રહો અને ખોટી વાતોથી ગભરાવ નહીં.
બિલકુલ બરાબર. વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાના ગામ ચોસલપુરાના જગદીશભાઈ સોમાભાઈએ પૂછેલા સવાલના જવાબમાં એમણે આવું જ કહ્યું છે. કંજી
પણ જગદીશભાઈએ હું કહ્યું એ તો કહો.
એમણે પૂછેલું કે મકાઈમાં પ્રથમ પાણી આપ્યા બાદ મકાઈ લાલ થઈ ગઈ છે તો શું કરવું?
અને આ છે એનો નિષ્ણાત નામ હોયથી જવાબ.
લાલ થોડું બીજું કઈ પિગમેન્ટ ના કારણે ઘણી વખત વાતાવરણ અને એની ફિઝિયોલોજિકલ ચેન્જીસ ના હિસાબે એવા ફેક્ટર ના હિસાબે એવો પિગમેન્ટ ડેવલપ થતો હોય છે. અને તમે ખાસ કરીને બોર્ડર ઉપર કે એવા અમુક છોડના અમુક પાનમાં લાલ કે એવા કથ્થઈ કલરના એવા લીસોટા દેખાય તમને, પણ એનાથી કોઈ બીજું આપણને ખાસ ઉત્પાદનમાં કે એ છોડમાં કઈ ખામી કે રોગ ગણી શકાય એવું કઈ નથી. એ કુદરતી એક પ્રકારનો પિગમેન્ટ એવા સિચ્યુએશનના આધારે અંદર ડેવલપ થતો હોય.
મિત્રો, આશા રાખીએ છીએ કે તમારા બધાના સવાલોના સંતોષકારક જવાબ મળી ગયા હશે.
હવે એમાં તો કોઈ સવાલ જ નહીં ઉમાવો. બસ સવાલ હોય તો એટલો જ કે બધો ખેડૂત ભાઈઓ બુનો જાગો અને અહીંથી જે રીતે સલાહ આલો છે એ રીતે ખેતી કરીને પોતાનું જીવન પણ
સુધારો. અને એકલી ખેતી કરવાની જ વાત નથી કાનજી, આપણે પેલી કહેવત છે ને કે ધાનને ધૂળ કરીને ન ખવાય, અને એટલે જ પાક ઘરમાં આવ્યા પછી પણ તેની બરાબર સાચવણી થાય, એને ઉંદર કે જીવાત અથવા સડાથી કેવી રીતે બચાવાય એની પણ વાત કરતા જ રહીએ છીએ. કારણ કે જગતના તાતનું બિરુદ તો જ સાચું પડશે.
વાહ ભાઈ વાહ, બહુ કોમની વાત કરી શંકરભાઈ તમે તો. પણ હાલ તો જીરું અને રાયડો કે ઈસબગુલ લેવાનો ટાઈમ થઈ આવ્યો છે, એટલે ઈમો શી કાળજી લેવી જોઈએ એની થોડીક વાતો કરવા.
કાંજીભાઈ, જીરુંના તો દાણા છોડ સાથે વળગેલા હોય છે અને રાયની શીંગો હોય છે. હવે જો બપોર વચ્ચે એને વાઢીએ કે એની હેરફેર કરીએ તો આપણા મહામુલા પાકનો બગાડ થવાની શક્યતા વધી જાય.
બિલકુલ સાચી વાત.
એટલે બને ત્યાં સુધી વહેલી સવારે કે મોડી સાંજે જ એને ખળામાં પહોંચાડવા, એની હેરફેર કરવાની, અને તો જ ઓછામાં ઓછો બગાડ થશે અને પૂરેપૂરી ઉપજ આપણા ઘર સુધી પહોંચશે.
હવે અમે આજે કહેલી વાત તમારા કાનથી મગજ સુધી પહોંચી છે કે પછી બીજા કાનથી બહાર નીકળી ગઈ છે એની કરાવી દો ખાતરી, એટલે અમને સંતોષ થાય કે ડીએસસી અને સજ્જતા સંઘની મહેનત રંગ લાવી રહી છે.
એટલે કે આપો અમારા પ્રશ્નનો સાચો ઉત્તર.
તો લખો, બાજરીના બિયારણની કઈ જૈવિક માવજત કરવી જોઈએ અને એને શાનો પટ આપવો જોઈએ?
આપણે આજે એની ચર્ચા કરી છે જ કે બાજરીના બિયારણને શાનો પટ આપવો જોઈએ.
અરે ઉમાબુન, મને તો બરાબર યાદ રહી ગયું છે. આ બોલી જાઉં?
ના ભાઈ ના, મને ખબર છે તારી ડાયરીમાં તે લખ્યું છે. મારે તો બીજા બધા ખેડૂત મિત્રો પાસેથી જવાબ જોઈએ છે, અને તો 54મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનારાની જેમ એમનું નામ પણ ભવિષ્યમાં ડ્રોમાં સામેલ કરીશું.
બરાબર.
અને બે મિત્રોને ઇનામ માટે પસંદ કરીશું.
તો 54મા કાર્યક્રમમાં અમે પૂછેલું કે મગફળીમાં સુકારાના રક્ષણ માટે શું માવજત કરવામાં આવે છે,
આજે પણ એનો જવાબ આપેલો જ છે. અને એનો સાચો જવાબ છે, બિયારણને થાયરમ કે મેન્કોઝેબનો પટ આપવો જોઈએ. અને ફોન તથા પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાના બીજા ઇનામ માટે વિજેતા બન્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ માલણિયાદના કળસરિયા હસમુખભાઈ ટપુભાઈ.
ગાંધીભાઈ એમ કરો, આજે પહેલા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરી લો.
લાવો. તો ભાઈઓ બુનો, 251 રૂપિયાનું ઇનામ જીતનારા ભાગ્યશાળીનું નામ છે જિલ્લો બનાસકાંઠા, તાલુકો થરાદ, અને ગામ ગગાણાના પટેલ સેધાભાઈ દેવજીભાઈ.
તમને બંનેને ઇનામ પણ શિયાળાના નવા પાકની જેમ મુબારક.
મુબારક.
તમારી જેમ જ રસ લઈને કાર્યક્રમ સાંભળી ખંતથી ખેતી કરનારા મિત્રોને ખૂબ 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 ધન્યવાદ. દર ગુરુવારની જેમ આજે પણ તમારા ફોન આવતા બંધ થશે ત્યાં સુધી અમે 95 27 17 235 995 ઉપર આજના સવાલનો જવાબ કે તમને મૂંઝવતો કોઈ સવાલ રેકોર્ડ કરવા તૈયાર જ બેઠા છીએ. બસ આળસ ખંખેરીને તમે વધુ સારી ખેતી કરતા થાવ એ જરૂરી છે.
ફોન કર્યા પછી ટપાલ લખવામાં ચા વધારે મહેનત પડે છે, કાલ હવા લખી જ નાખવાની. સરનામું તો તમને બધો એને ખબર જ છે.
બોલ બોલ તું બોલ.
પોતાનો સંગ લાવા ખેતીમાં
રંગ,
DSC સરકારી ટ્યુબવેલ પહોંચે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, ખેતીમાં તમારી મૂંઝવણ ઉકેલવાની ફરજ અમારી છે, અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાય વડે DSC અને સજ્જતા સંઘ દ્વારા રજૂ કરાતો આ કાર્યક્રમ સાર્થક નીવડશે.
મિત્રો, આવતા ગુરુવારે ઉનાળુ કઠોળ અને શાકભાજીની કેટલીક સુધારેલી જાતોની વાતો કરીશું, એટલે ક્યાંય પણ જાઓ ગુરુવારે સાંજે 7:20 અચૂક રેડિયો ફરતા ગોઠવાઈ જજો. અને બીજી એક વાત ખાસ બહેનો માટે, આવતા મહિનાની 8મી તારીખે એટલે કે 8મી માર્ચે ઉજવાશે વિશ્વ મહિલા દિવસ, એટલે 6 અને 13મી માર્ચના આપણા કાર્યક્રમમાં બહેનો જ બધી રજૂઆત કરશે. એમાં ખેતી અને પશુપાલનમાં બીજા બહેનોને પ્રેરણા આપનારા બહેનો તથા કેટલાક પ્રગતિશીલ શ્રોતા ખેડૂત બહેનોને પણ રૂબરૂ બોલાવીશું અને એમના અનુભવો અહીંયા રજૂ કરીશું. તો તમે પણ જેમને આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય એ પરેશભાઈનો સંપર્ક સાધે. એમનો નંબર છે 92 281 23 6 44. પરેશભાઈ સાથે ચોક્કસ વાત કરી લેશો એટલી વિનંતી સાથે અત્યારે કહી દઈએ
નમસ્તે,
આવજો.